एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે પ્રકાશન સમયે જ દુનિયાભરમાં ભારે ચર્ચા જગાવી હતી।
હા, સલમાન રશ્દીની ધ સેટેનિક વર્સિસ।
બરાબર,
ખરેખર ચર્ચા તો કદાચ ઓછો શબ્દ કહેવાય। 1988માં પુસ્તક આવ્યું અને સાહિત્ય જગત તો ઠીક, રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં પણ શું કહેવાય, ભૂકંપ લાવી દીધો।
અને સલમાન રશ્દી, જેઓ એમની પેલી મિડનાઇટ ચિલ્ડ્રન માટે તો જાણીતા હતા જ,
હા, એના માટે તો એમને બુકર પ્રાઇઝ પણ ગળેલું।
બરાબર, પણ આ સેટેનિક વર્સિસ એ તો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની આખી ચર્ચાને વૈશ્વિક સ્તરે પહોંચાડી દીધી,
અને એ ચર્ચા આજે પણ એટલી જ કદાચ વધુ પ્રસ્તુત છે। પણ આજે આપણે એ વિવાદો પર ધ્યાન આપવાને બદલે,
હા, આપણો હેતુ એ નવલકથાની અંદર ઉતરવાનો છે। એની જે જટિલ ગૂંથણી છે, એના પાત્રો, એમની આખી મનોવૈજ્ઞાનિક સફર,
એમાં જે વિચારો છે અને રશ્દીની જે લખવાની શૈલી છે, જાદુઈ યથાર્થવાદવાળી,
હા,
એ બધા પર આપણે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું।
બરાબર,
કારણ કે વિવાદોની પેલી ધૂળ જો હટાવીએ ને તો આ એક ખૂબ જ શું કહેવાય, માનવીય કથા છે। સ્થળાંતર, ઓળખ, શ્રદ્ધા, શંકા,
પ્રેમ, ક્ષમા, ઘણા બધા વિષયોને સ્પર્શે છે અને એ પણ બહુ અલગ રીતે।
તો શરૂઆત ક્યાંથી કરીશું? પેલી અવિસ્મરણીય શરૂઆતથી, આકાશમાંથી પડવાની ઘટના?
હા, ત્યાંથી જ, કારણ કે એ જ તો પાયો નાખે છે આખી વાતનો। લંડન જતું વિમાન, નામ છે બોસ્તાન, એને આતંકવાદીઓ હાઈજેક કરે છે અને પછી અંગ્રેજી ખાડી ઉપર હવામાં જ એમાં વિસ્ફોટ થાય છે
અને એ તૂટતા વિમાનના ભંગાર સાથે નીચે પડે છે બે ભારતીય અભિનેતાઓ, જિબ્રિલ ફરિશ્તા અને સલાદીન ચમચા।
લગભગ
કેટલી ઊંચાઈ હતી? 29,000-30,000 ફૂટ।
હા, લગભગ એટલી ઊંચાઈએથી।
અને ચમત્કાર તો એ છે કે બંને જીવતા રહે છે,
પણ એ કોઈ સામાન્ય બચાવ નથી હોતો, ખરું ને?
ના, બિલકુલ નહીં, કારણ કે હવામાં પડતી વખતે જ એમનું રૂપાંતર શરૂ થઈ જાય છે। હા, પેલો જિબ્રિલ ફરિશ્તા, જે બોલિવૂડમાં મોટાભાગે દેવી દેવતાઓના રોલ કરતો હોય છે,
હા, એ ધીમે ધીમે દેવદૂત, ગેબ્રિયલ એટલે કે જબ્રાઇલ જેવો દેખાવા માંડે છે, એની આસપાસ જાણે તેજ હોય એવું લાગે।
અને બીજો સલાદીન ચમચા, જેણે પોતાની ભારતીય ઓળખ છોડીને, ભૂસી નાખીને એકદમ અંગ્રેજ બનવાની કોશિશ કરી છે, 1,000 અવાજોનો માણસ।
હા, એનું નામ જ ચમચા, એનું શું થાય છે?
એ શારીરિક રીતે જ શેતાન જેવો બનવા માંડે છે, માથે શિંગડા ઉગી નીકળે, પગમાં ખરીઓ દેખાય
અને શ્વાસમાં ગંદકીની વાસ, આ જ તો રશ્દીની કમાલ છે।
આ જેમનો મેજિકલ રિયલિઝમ, જાદુઈ યથાર્થવાદ કહેવાય છે તે।
બરાબર, અશક્ય ઘટનાઓ એટલી સહેજતાથી વાર્તામાં વણી લેવાય કે આપણે સ્વીકારી લઈએ, પણ આ રૂપાંતર ખાલી શારીરિક નથી હોતું,
ના, એ તો એમના અંદરના જે સંઘર્ષ છે એનું પ્રતીક છે, ઓળખનો સંઘર્ષ, સારું ખરાબ, શ્રદ્ધા શંકા, પૂર્વ પશ્ચિમ,
આ બધા દ્વંદ્વો વચ્ચે એ લોકો જાણે ફંગોળાય છે।
અને રશ્દી જાણે આપણને પૂછે છે કે
હા,
કે દુનિયામાં નવીનતા ક્યાંથી આવે છે, કંઈક નવું કેવી રીતે જન્મે છે, શું એ કોઈ ઉપરથી આવેલી એકદમ શુદ્ધ પ્રેરણા હોય છે, કે પછી માણસની ભૂલો, એની નબળાઈઓ, એના સમાધાનો, એ બધાના મિશ્રણમાંથી જ કંઈક નવું બને છે?
દેવદૂતના પ્રકાશમાંથી આવે છે કે શૈતાનના પડકારમાંથી? મને લાગે છે આખી નવલકથા આ જ સવાલની આસપાસ ફરે છે।
ખરેખર, અને આ બંને પાત્રો, જિબ્રિલ અને સલાદીન, એ આ સવાલોના જીવતા જાગતા જવાબ જેવા છે। એમની આખી જે યાત્રા છે એ જ આ દ્વંદ્વોને ખોલી આપે છે।
તો પહેલા જિબ્રિલની વાત કરીએ, જિબ્રિલ ફરિશ્તા।
હમ, બોલિવૂડનો સુપરસ્ટાર, પણ પછી એક ગંભીર બીમારી આવે છે જેને અંદરથી તોડી નાખે છે,
શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ। એની શ્રદ્ધા ડગી જાય છે અને એ લંડન આવે છે નવી જિંદગી શરૂ કરવા।
ત્યાં એને એલેલુયા કોન મળે છે, જેને એલી કહે છે, એક પર્વતારોહક, એમની વચ્ચે પ્રેમ થાય છે, પણ જિબ્રિલના મનમાં શાંતિ નથી,
એને માનસિક તકલીફ છે, સ્કિઝોફ્રેનિયા જેવી, અને એના કારણે એને બહુ શક્તિશાળી સ્વપ્નો આવે છે,
અને આ સ્વપ્નોમાં એ પોતાને શું માને છે, દેવદૂત ગેબ્રિયલ, જે પૈગંબરોને સંદેશા પહોંચાડે છે,
અને ધીમે ધીમે એના માટે સ્વપ્ન અને હકીકત વચ્ચેની જે ભેદરેખા છે એ ભૂસાતી જાય છે। એ પોતાની આ દૈવી ઓળખમાં જ ખોવાતો જાય છે.
એને વાસ્તવિક દુનિયાથી, એલીથી, બધાથી દૂર લઈ જાય છે.
અને આ જે ભ્રમણા છે એ બહુ જોખમી બની જાય છે. એ ખૂબ ઈર્ષાળુ બની જાય છે, શંકા કરવા લાગે છે, ખાસ કરીને એલી પર.
એની જે દેવદૂત હોવાની ખાતરી છે એ જેને હિંસા તરફ દોરી જાય છે, જાણે એક ચેતવણી જેવું છે એનું પાત્ર.
હા, કે સંપૂર્ણ નિશ્ચિતતા પછી એ ધર્મની હોય કે બીજી કોઈ પણ, એ કેટલી ખતરનાક બની શકે છે. દેવદૂત જેવો માણસ અંધકારમાં ડૂબી જાય છે.
અને એની બિલકુલ સામે જાણે બીજા છેડે સલાઉદ્દીન ચમચાની સફર છે.
સલાઉદ્દીન ચમચાવાલા, મુંબઈના પૈસાદાર ઘરનો છોકરો, પણ એને પોતાના નામથી, પોતાના મૂળથી નફરત છે.
એને બસ અંગ્રેજ બનવું છે, એટલે તો લંડન ગયો. ભાષા, બોલવાની છટા, રીતભાત, બધું જ અંગ્રેજી અપનાવવાની કોશિશ. પત્ની પણ અંગ્રેજ.
અને એનું પેલું શેતાનમાં રૂપાંતર, એ જાણે એના પોતાના અંદરના સ્વદ્વેષનું પ્રતિબિંબ છે.
અને એ સમાજનું પણ, જેણે એને ક્યારે પૂરેપૂરું સ્વીકાર્યો નહીં, એ સમયના બ્રિટનનો જાતિવાદ.
બરાબર. એ જેવો કિનારે ઉતરે છે એના શેતાની રૂપમાં, કે તરત જ ઇમિગ્રેશન પોલીસ એને પકડી લે છે, રાક્ષસ, ગેરકાયદેસર વસાહતી ગણીને.
અને એના પર જે અત્યાચાર થાય છે, અમાનુષી, એ અનુભવ એને ભાંગી નાખે છે. પણ કદાચ ત્યાંથી જ એની નવી શરૂઆત પણ થાય છે.
હા, એને આશરો મળે છે લંડનના બ્રિકહોલ વિસ્તારમાં. એક બંગાળી કુટુંબ છે, સુફિયાન પરિવાર, જે શાનદાર કેફે ચલાવે છે.
શરૂઆતમાં તો એ ગુસ્સામાં અને બદલાની ભાવનામાં જોવે છે, ખાસ કરીને જિબ્રિલ માટે, જેને માને છે કે એણે એને મુશ્કેલીમાં મદદ ન કરી.
પણ પછી ધીમે ધીમે ત્યાંના લોકોના સંપર્કમાં આવીને, એમના સંઘર્ષો જોઈને, એમના જીવનને જોઈને એ બદલાય છે.
એ સહાનુભૂતિ શીખે છે. એનું બહારનું શેતાની રૂપ તો જતું રહે છે, પણ અંદરથી એ વધુ ને વધુ માનવીય બનતું જાય છે. આ કેવો વિરોધાભાસ છે
ખરેખર. અને એની યાત્રા પૂરી થાય છે એમ કહી શકાય જ્યારે એ ભારત પાછો ફરે છે, મુંબઈ.
એના પિતા ચેંગેઝ ચમચાવાલા મૃત્યુની નજીક છે, અને સલાઉદ્દીન એમની સેવા કરવા પાછો આવે છે.
વર્ષોનો જે અબોલા હતા, જે અંતર હતું, એ દૂર થાય છે. પિતા પુત્રનું સમાધાન થાય છે. એ પોતાના પિતાને માફ કરે છે, બીજાઓને માફ કરે છે,
અને સૌથી અગત્યનું, પોતાની જાતને માફ કરે છે. એ ક્ષમામાં જ એને મુક્તિ છે.
અને એ પોતાનું મૂળ નામ સલાઉદ્દીન ચમચાવાલા, જેને નફરત કરતો હતો, એ ફરીથી અપનાવે છે. ગર્વથી નહીં, પણ સ્વીકૃતિથી.
પોતાની ભારતીય ઓળખને, પોતાના વારસાને એક નવા દ્રષ્ટિકોણથી જુએ છે, અને બાળપણની મિત્ર ઝીની વકીલ એની સાથે નવા જીવનની શરૂઆત કરે છે.
જાણે જે શેતાન હતો એ પ્રેમ અને ક્ષમા દ્વારા પોતાનો રસ્તો શોધી લે છે.
અહીં પેલો રશ્દીનો વિચાર છે ને, ટ્રાન્સલેટેડ મેન, અનુવાદિત માણસ, એ બહુ સ્પષ્ટ દેખાય છે.
હા, સ્થળાંતર કરનાર વ્યક્તિ જાણે એક ભાષામાંથી, એક સંસ્કૃતિમાંથી બીજીમાં ટ્રાન્સલેટ થાય છે.
અને એ પ્રક્રિયામાં કંઈક ખોવાય છે, કંઈક નવું જોડાય છે, એક નવી મિશ્રિત એટલે કે હાઇબ્રિડ ઓળખ બને છે. સલાઉદ્દીનની આખી સફર એ જ દર્શાવે છે.
એ પીડા પણ છે અને સંભાવના પણ. કદાચ આ જ સ્થળાંતરિત હોવાનો અર્થ છે.
બરાબર. હવે પેલી એલિકોનની વાત કરીએ, જિબ્રિલની પ્રેમિકા.
હા, એલી એક મજબૂત પાત્ર, સ્વતંત્ર, કુશળ પર્વતારોહક.
એ જિબ્રિલ માટે જાણે વાસ્તવિક દુનિયા સાથેનો સંપર્ક છે. એ એને સમજવાનો, મદદ કરવાનો પ્રયત્ન કરે છે. એના પ્રેમમાં સ્થિરતા છે.
પણ પેલો સલાઉદ્દીન બદલાની ભાવનાથી પ્રેરાઈને અનામી ફોન કરે છે, અને જિબ્રિલના મનમાં એલી માટે શંકા અને ઈર્ષા ભરે છે.
અને જિબ્રિલ, જે પહેલેથી જ માનસિક રીતે અસ્થિર છે, એની ભ્રમણા એટલી વધી જાય છે
કે આખરે એલીના મૃત્યુનું કારણ બની જાય છે. ખૂબ જ દુઃખદ અંત આવે છે એલીનો.
એનું મૃત્યુ જાણે કહે છે કે પ્રેમ ગમે તેટલો સાચો હોય, પણ જ્યારે શ્રદ્ધા અંધ બની જાય, કટ્ટર બની જાય, ત્યારે પ્રેમ પણ હારી જાય છે.
હવે જરા પેલા સ્વપ્નોની દુનિયામાં જઈએ, જે કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ છે આ નવલકથાનો.
હા, જિબ્રિલના સ્વપ્નો, એમાં ઘણા બધા પાત્રો અને વાર્તાઓ છે, પણ બે મુખ્ય છે. એક તો મહાઉન્ડ,
જે જાહિલિયા નામના કાલ્પનિક શહેરમાં રહે છે, રણની વચ્ચે આવેલું શહેર, જે સ્પષ્ટપણે મક્કા જેવું લાગે છે.
અને મહાઉન્ડ એક વેપારી છે, જેને દૈવી સાક્ષાત્કાર થાય છે, અને એ એકેશ્વરવાદનો પ્રચાર શરૂ કરે છે, આ પાત્ર પૈગંબર મોહમ્મદ પર આધારિત હોવાનો જ મુખ્ય વિવાદ થયો.
અને એ સ્વપ્નમાં જ પેલો સેટનિક વર્સિસ એટલે કે શૈતાની આયતોનો કિસ્સો આવે છે.
હા, વાર્તા મુજબ મહોંડ અમુક સંજોગોમાં કદાચ રાજકીય દબાણ હેઠળ શહેરની ત્રણ જૂની દેવીઓની પ્રશંસા કરતી કેટલીક આયતો જાહેર કરે છે,
પણ પછી એને ભૂલ સમજાય છે અને એ આયતોને શૈતાનની પ્રેરણા કહીને રદ કરી દે છે અને એકેશ્વરવાદ પર પાછો ફરે છે.
રશ્દી અહીં શું કહેવા માંગતા છે? કદાચ એ કે ધાર્મિક ઓક્રોવેશન સાક્ષાત્કાર પણ માનવીય પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. એમાં માણસની નબળાઈ એની ગણતરીઓ ભળી શકે છે.
એ ધર્મની ઉત્પત્તિ અને એના શુદ્ધ સ્વરૂપ પર જ એક મોટો પ્રશ્નાર્થ મૂકે છે,
જે ખૂબ જ સંવેદનશીલ બાબત છે સ્વાભાવિક રીતે.
બીજું મહત્વનું સ્વપ્ન છે આયેશાનું.
હા, આયેશા આધુનિક ભારતના એક ગામડાની છોકરી. એ દાવો કરે છે કે એને પતંગિયાઓથી વીંટળાયેલા દેવદૂતે દર્શન આપ્યા છે
અને એ આખા ગામને મનાવી લે છે કે પગપાળા અરબી સમુદ્ર સુધી ચાલો, ત્યાં સમુદ્ર આપણને રસ્તો કરી આપશે અને આપણે મક્કા પહોંચી જઈશું.
આ અંધશ્રદ્ધાનું ચિત્રણ છે અને એના સંભવિત પરિણામોનું શું ચમત્કાર થશે કે બધા ડૂબી જશે, રશ્દી આપણને વિચારતા મૂકી દે છે.
આ સ્વપ્નો વાર્તામાં વારંવાર આવે છે અને લંડનની મુખ્ય કથા સાથે ભળતા જાય છે.
લંડનમાં સલાદીનનું બહારનું રૂપ તો સામાન્ય થઈ ગયું છે, પણ અંદર બદલાની ભાવના છે
અને અવાજ બદલવાની પોતાની આવડતનો ઉપયોગ કરે છે જિબ્રિલ અને એલી વચ્ચે ગેરસમજ ઊભી કરવા.
એ જ સમયે લંડનમાં વંશીય તણાવ પણ વધી રહ્યો છે. એ 80નો દાયકો હતો, થેચરનો સમય, ઇમિગ્રન્ટ્સ માટે મુશ્કેલ સમય.
રમખાણો થાય છે અને પેલું શાનદાર કેફે જ્યાં સલાદીનને આશ્રય મળ્યો હતો એ પણ આગમાં નાશ પામે છે.
રશ્દી, એ સમયના બ્રિટનના સંસ્થાકીય જાતિવાદ અને વસાહતીઓ પ્રત્યેના ભયનું બહુ સચોટ ચિત્ર આપે છે.
અને આ બધાની વચ્ચે જિબ્રિલની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે. એ પૂરેપૂરો ભ્રમણામાં સરી પડે છે.
એ પોતાને મૃત્યુનો દેવદૂત એઝરાયલ માનવા લાગે છે અને એ ભ્રમણામાં જ એલીના મૃત્યુનું કારણ બને છે.
આ કથાનો એક રીતે ક્લાઇમેક્સ છે, ખૂબ જ તીવ્ર.
અને પછી વાર્તાનો છેલ્લો ભાગ આવે છે જે મુંબઈમાં છે, જ્યાં સલાદીનનું પુનર્જીવન થાય છે.
હા, ક્ષમા, સ્વીકૃતિ, સમાધાન, એ પોતાની ઓળખ ફરીથી મેળવે છે.
અને જિબ્રિલ, એ પણ મુંબઈ પાછો આવે છે, પણ એ પોતાના અપરાધ ભાવ અને ભ્રમણામાંથી બહાર નથી આવી શકતો
અને અંતે આત્મહત્યા કરી લે છે.
આ અંત ખરેખર વિચારવા જેવો છે. દેવદૂતનો રસ્તો વિનાશ તરફ ગયો અને શૈતાનનો મુક્તિ તરફ.
રશ્દી જાણે સારા ખરાબની આપણી જે સીધી સાધી વ્યાખ્યાઓ છે એને જ ઊંધી વાળી દે છે.
બરાબર. એ કહે છે કે સારું અને ખરાબ એ કોઈ ઉપરથી લગાડેલા લેબલ નથી, એ તો માણસની પસંદગીઓ, એના સંજોગો, એના સંઘર્ષોનું પરિણામ છે.
દરેક માણસમાં બંને શક્યતાઓ રહેલી છે, દેવદૂત બનવાની પણ અને શૈતાન બનવાની પણ.
સલાદીન પોતાની શૈતાની બાજુને સમજે છે, સ્વીકારે છે અને એના પર જીત મેળવે છે, જ્યારે જિબ્રિલ પોતાની દૈવી બાજુના બ્રહ્મા જ ફસાઈને ખતમ થઈ જાય છે.
અને પેલો શ્રદ્ધા અને શંકાનો મુદ્દો એ પણ બહુ કેન્દ્રમાં છે. પેલું વાક્ય યાદ છે?
હા, શ્રદ્ધાનો વિરોધી શું છે? અશ્રદ્ધા નહીં, શંકા.
આ બહુ મહત્વનું છે.
રશ્દી શંકાને નકારાત્મક નથી ગણતા. એમના માટે શંકા એ વિચારવાની, પ્રશ્ન પૂછવાની, સમજવાની નિશાની છે.
એ આપણને અંધવિશ્વાસ તરફ જતા રોકે છે, જ્યારે સંપૂર્ણ શ્રદ્ધા, જેના પર કોઈ સવાલ ન ઉઠાવાય, એ જોખમી બની શકે છે. આયશાની જેમ.
એટલે શંકા એ શ્રદ્ધાની દુશ્મન નથી, પણ કદાચ એની સાથે ચાલનારી, એને સંતુલિત રાખનારી વસ્તુ છે.
અને પેલો રૂપાંતરનો વિચાર, મેટામોર્ફોસિસ, એ તો આખી નવલકથામાં સતત ચાલે છે.
હા, પાત્રો શારીરિક રીતે તો બદલાયા જ છે, પણ સાથે સાથે માનસિક, ભાવનાત્મક, આધ્યાત્મિક રીતે પણ એમનું પરિવર્તન ચાલતું રહે છે. જાણે જીવન સ્થિર નથી, પણ સતત બનવાની પ્રક્રિયા છે.
રશ્દીની લખવાની રીત, એમની શૈલી વિશે પણ થોડું કહેવું પડે.
ચોક્કસ. એમની ભાષા અદ્ભુત છે, રમતિયાળ છે, કવિતા જેવી છે અને એક સાથે ઘણા અર્થો ધરાવે છે.
અંગ્રેજીની સાથે હિન્દી, ઉર્દુ શબ્દો એવી રીતે વાપરે છે કે જાણે એક નવી જ ભાષા બની રહી હોય.
અને પાત્રોના નામ પણ, ફરિશ્તા એટલે દેવદૂત, ચમચા એટલે
ચમચો,
બરાબર, શબ્દો સાથે રમે છે.
અને વાર્તા કહેવાની રીત પણ સીધી નથી, આગળ પાછળ જાય છે, વર્તમાનમાંથી ભૂતકાળમાં, હકીકતમાંથી સ્વપ્નમાં.
જે કદાચ આજના જમાનાની જે ખંડિત વાસ્તવિકતા છે, ખાસ કરીને સ્થળાંતર કરનારા લોકોના અનુભવની, એને દર્શાવે છે.
અને પેલું શું કહેવાય, આંતરપાઠાત્મકતા,
હા, ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી, એટલે કે બીજા પુસ્તકો, વાર્તાઓ, ફિલ્મો, ધર્મગ્રંથો, ઇતિહાસ, એ બધાના સંદર્ભોનો ભરપૂર ઉપયોગ.
કુરાન, બાઇબલ, હિન્દુ પુરાણો, ગ્રીક કથાઓ, શેક્સપિયર, બોલિવૂડ, જાણે બધું જ આ એક નવલકથામાં સમાઈ જાય છે.
એનાથી વાર્તાને એક બહુ મોટો વિશાળ ફલક મળે છે.
કેટલાક ખાસ વાક્યો ફરી યાદ કરીએ. પેલું શરૂઆતનું, ફરીથી જન્મ લેવા માટે પહેલા તમારે મરવું પડે છે.
આ ફક્ત શરીરની વાત નથી, જૂની ઓળખ, જૂના વિચારો, જૂના હુંનું મૃત્યુ થાય ત્યારે જ નવી શરૂઆત થાય. સ્થળાંતર માટે પણ આ સાચો છે અને વ્યક્તિગત વિકાસ માટે પણ.
અને પેલું વાક્ય નવીનતા વિશે, દુનિયામાં નવીનતા કેવી રીતે આવે છે, તે શેના સંમિશ્રણ, અનુવાદો, જોડાણોથી બનેલી છે, તે મહાન સંભાવના છે કે પુરુષો તેમના શેતાનોની પાંખો પર ઉડી શકે છે.
આ તો જાણે આખી નવલકથાનું નિચોડ છે. નવી વસ્તુઓ શુદ્ધતામાંથી નથી આવતી, પણ મિશ્રણમાંથી, ગંદકીમાંથી, સંઘર્ષમાંથી, વિરોધાભાસોના જોડાણમાંથી જન્મે છે.
અને આપણા જે શેતાનો છે, આપણી ખામીઓ, આપણા દુઃખ, આપણો બળવો, એ જ આપણને ઊંચે ઉડવા માટે પાંખો આપી શકે છે, જો આપણે એનો સામનો કરીએ, એને સ્વીકારીએ.
સલાદીમની જેમ અને લેખકની ભૂમિકા વિશે પણ એમણે કહ્યું છે, કવિનું કામ અકથ્યને નામ આપવાનું, છેતરપિંડી તરફ આંગળી ચીંધવાનું, પક્ષ લેવાનું, દલીવો શરૂ કરવાનું, વિશ્વને આકાર આપવાનું અને તેને સૂઈ જતું અટકાવવાનું છે.
અને રશદી પોતે આ ભૂમિકા બખૂબી નિભાવે છે આ પુસ્તકમાં.
ચોક્કસપણે.
તો આટલી બધી વાત પછી અંતે આ નવલકથા આપણા પર કેવી અસર છોડી જાય છે, શું કહીશું?
એમ કહી શકાય કે આ એક એવો અનુભવ છે જે તમને બૌદ્ધિક રીતે પડકારે છે અને ભાવનાત્મક રીતે હલાવી દે છે.
કલ્પના શક્તિ તો અદ્ભુત છે. ક્યાંક રમૂજ છે, ક્યાંક ખૂબ ઊંડું દુઃખ છે અને ક્યાંક ઉશ્કેરણી પણ છે.
અને જે સ્થળાંતરિત લોકોનો અનુભવ છે, એમની પીડા, એમની મૂંઝવણ, એની બહુ શક્તિશાળી રજૂઆત છે.
મને લાગે છે કે સૌથી મોટી છાપ એ અસ્પષ્ટતાની છે. કોઈ સહેલા જવાબ નથી મળતા ઓળખ વિશે, શ્રદ્ધા વિશે, નૈતિકતા વિશે.
હા, એ જટિલતાને જ ઉજવે છે. દુનિયા કાળી કે ધોળી નથી, પણ એની વચ્ચેના અસંખ્ય રંગોથી બનેલી છે એવું કહે છે.
જિબ્રિલનો અંત આપણને ચેતવે છે, કટ્ટરતા, સંપૂર્ણ ખાતરી એ ખતરનાક છે.
અને સલાદીનનો અંત આશા આપે છે, ક્ષમામાં, સ્વીકૃતિમાં અને માણસ માણસ વચ્ચેના સંબંધોમાં શક્તિ રહેલી છે.
અને કદાચ સૌથી મોટો મુદ્દો એ છે કે વાર્તાઓ, પછી એ ધાર્મિક હોય કે સાંસ્કૃતિક, એ કોઈ પથ્થરની લખીર નથી.
બરાબર. એને પ્રશ્ન પૂછી શકાય છે, એને નવેસરથી વિકારી શકાય છે, એને ફરીથી કહી શકાય છે. આપણે સૌ આપણા જીવનની વાર્તાના સહલેખક છીએ.
આ એક બહુ મોટો વિચાર છે, મુક્ત કરનારો પણ સાથે સાથે જવાબદારી આપનારો પણ.
આ નવલકથા આપણને શીખવે છે કે આજના જટિલ વિશ્વમાં શંકા કરવાની હિંમત અને સવાલ પૂછવાની વૃત્તિ કેટલી જરૂરી છે,
અને ઓળખ કેટલી તરલ હોઈ શકે છે, અને માનવીય જોડાણ કેટલું મહત્વનું છે.
બરાબર કહ્યું. અંતે તો પ્રેમ અને ક્ષમા જ આપણને સાચવી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.